પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 14. પછી મેં જોયું તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઉભેલું હતું. તેની સાથે 144,000 સંતો હતા. તેઓના કપાળ પર તેનું તથા પિતાનું નામ લખેલું હતું. મેં ઘણા પાણીના અવાજ જેવી તથા મોટી ગર્જનાના અવાજ જેવી વાણી સ્વર્ગમાંથી સાંભળી. તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી હતી. તેઓ રાજ્યસન તથા 4 પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું ગીત ગાતા હતા. પૃથ્વી પરથી 144,000ને મુક્તિ મૂલ્ય દ્વારા ખરીદવામાં આવ્યા હતા. તેઓ સિવાય બીજું કોઈ એ ગીત શીખી શક્યું નહીં. સ્ત્રીઓના સંસર્ગથી જેઓ અશુદ્ધ નથી થયા તેઓ એ છે, કેમ કે તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ તે છે. તેઓ ઈશ્વરને સારું તથા હલવાનને સારું પ્રથમ ફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા. તેઓના મુખમાં અસત્ય નથી, તેઓ નિર્દોષ છે. પછી મેં બીજા એક સ્વર્ગદૂતને અંતરિક્ષમાં ઉડતો જોયો. પૃથ્વી પર રહેનારાઓમાં એટલે સર્વ દેશ, કુળ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને તેની પાસે અનંતકાળિક સુવાર્તા હતી. તે મોટે અવાજે કહે છે કે ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે, જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના જરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો. ત્યાર પછી તેની પાછળ બીજો એક સ્વર્ગદૂત આવીને એમ બોલ્યો કે પડ્યું રે, મોટું બાબિલ શહેર પડ્યું, કે જેણે પોતાના વ્યભિચારનો દ્રાક્ષારસ સર્વ દેશના લોકોને પાયો છે, જે કોપનો દ્રાક્ષારસ છે. પછી તેની પાછળ ત્રીજો સ્વર્ગદૂત આવીને ઊંચા અવાજે બોલ્યો કે હિંસક પશુને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લગાવે તો તે પણ ઈશ્વરના કોપરૂપી દ્રાક્ષારસ, જેમના ક્રોધના પ્યાલામાં પૂર્ણ શક્તિથી રેડેલું છે, તે પીવો પડશે. અને પવિત્ર સ્વર્ગદૂતોની તથા હલવાનની સમક્ષ અગ્નિમાં તથા ગંધકમાં તે દુઃખ ભોગવશે. તેઓની પીડાનો ધુમાડો સદા સર્વકાળ સુધી ઉપર ચડ્યા કરે છે. જેવો હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લગાવે છે તેઓને રાત દિવસ આરામ નથી. પવિત્ર સંતોએ ધીરજ રાખવી જોઈએ. જેવો ઈશ્વરની આજ્ઞા પાળે છે તથા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે. પછી મેં સ્વર્ગમાંથી એક વાણી એવું બોલતી સાંભળી કે તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મૃત્યુ પામે છે તેઓ આશીર્વાદિત છે. આત્મા કહે છે હા, કે તેઓ પોતાના શ્રમથી આરામ લે, કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે. પછી મેં જોયું તો જુઓ, સફેદ વાદળું અને તે વાદળા પર મનુષ્યપુત્ર જેવા એક પુરુષ બેઠેલા હતા. તેમના માથા પર સોનાનો મુગટ હતો, તેમના હાથમાં ધારદાર દાંતડું હતું. પછી ભક્તિસ્થાનમાંથી બીજા એક સ્વર્ગદૂતે બહાર આવીને વાદળા પર બેઠેલા પુરુષને મોટા અવાજે હાંક મારી કે તમે તમારું દાંતડું ચલાવીને કાપો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે અને પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે. ત્યારે વાદળા પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાંતડું ચલાવ્યું એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવામાં આવી. ત્યાર પછી આકાશમાંના ભક્તિસ્થાનમાંથી બીજો એક સ્વર્ગદૂત બહાર આવ્યો. તેની પાસે પણ ધારદાર દાંતડું હતું. અને બીજો એક સ્વર્ગદૂત એટલે જેને અગ્નિ પર અધિકાર છે તે યજ્ઞવેદી પાસેથી બહાર આવ્યો. તેણે જેની પાસે ધારદાર દાંતડું હતું તેને મોટે અવાજે કહ્યું કે તું તારું ધારદાર દાંતડું ચલાવીને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને લણી લે, કેમ કે તેની દ્રાક્ષ પાકી ચૂકી છે. ત્યારે તે સ્વર્ગદૂતે પોતાનું દાંતડું પૃથ્વી પર ચલાવ્યું અને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને કાપી લીધા અને ઈશ્વરના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યા. દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું. દ્રાક્ષાકુંડમાંથી 300 કિલોમીટર સુધી ઘોડાઓની લગામોને પહોંચે એટલું લોહી વહેવા લાગ્યું.